તારીખ 4/12/1997 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 210
પછી નીચે છેલ્લો પેરેગ્રાફ છે, છઠ્ઠા પાને, મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. અને તે મારો ઉપયોગ તો સદા હું ધરું છું, એટલે ધારણ કરું છું. મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. હવે અત્યારે જે ઉપયોગ વર્તે છે એ ઉપયોગ સ્વરૂપમાં વર્તતો નથી, પણ જેમ સવારે આપણે વાત થઈ છઠ્ઠી ગાથામાં કે જ્ઞાન છે એ નિર્લેપ્રિય છે, નિરાકુળ સ્વરૂપે હોવાથી, જ્ઞાન નિરાકુળ સ્વરૂપે હોવાથી સુખ સ્વરૂપ છે. જ્ઞાનનું જે રૂપ છે એ સુખ છે. જ્ઞાનનું રૂપ શું છે? સુખ છે. ક્યાંથી જ્ઞાન ઓળખાય? જે માણસ તે માણસ છે, પણ એના રૂપથી ઓળખાય છે. શેનાથી ઓળખાય છે? એના રૂપથી ઓળખાય છે. એમ જ્ઞાન નું રૂપ સુખ છે. જ્યારે અહિયાં દીપચંદજી એમ વાત લીધી કે મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે, ત્યારે આપણા ઉપયોગને સુખ રૂપે જોવાનો આપણે દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. જોવા જોવામાં ફેર પડે છે. જ્ઞાનને એના સ્વભાવ રૂપે આપણે કદી જોવાનો પ્રયાસ ન કર્યો હોય તો એનો સ્વભાવ ન જણાય. અને જ્ઞાન નિરાકુળ સ્વરૂપે હોવાથી સુખ રૂપ છે, સુખ જ એનું રૂપ છે. એ સમજવા મળ્યા પછી, જ્યાં સુધી આપણે અજાણ્યા હતા ત્યાં સુધી તો એ દ્રષ્ટિકોણ આપણી પાસે ન હોય, એ બનવા જોગ છે. પણ જ્યારે આપણને એ વાત સાંભળવા મળે, કોઈ કહે આપણને, ત્યારે આપણે જ્ઞાનનું રૂપ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સુખ સાથે તો આપણે પ્રયોજન છે, સુખનું તો આપણે પ્રયોજન છે. તો અહીં તો દીપચંદજી ત્યાં સુધી કહે છે કે મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. જો મારો ઉપયોગ હું મારામાં જ રાખું, ઉપયોગ ઉપયોગમાં જ રહીએ, તો અનંત સુખ પ્રગટે અંતર્મૂર્તમાં. ક્યાંથી પ્રગટ્યું? કે અંદરથી પ્રગટ્યું. જ્ઞાન સુખરૂપે છે અને અનંત સુખ પ્રગટે એ ઉપયોગથી જ પ્રગટશે. સાતમા ગુણ સ્થાન પછી મુનિરાજને ઉપયોગ અંતર્મુખ સ્વરૂપમાં રહે એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય, અને કેવળ જ્ઞાન પ્રગટ થાય એટલે પરમ આનંદ અનંત સુખ પણ પ્રગટ થાય. અનંત ચતુષ્ટયમાં એક ચતુષ્ટય છે, અનંત સુખ છે. ક્યાં પ્રગટ્યું, ક્યાં છે કે મારા ઉપયોગમાં છે. તો આમ અનંત સુખ આપણે આપણાથી આટલું બધું સમીપ છે, પછી દુઃખી થવાની કઈ જરૂર ખરી? જેમ કોઈ આપણને એમ કે ભાઈ તમારી દોલત ને તમે સંભાળો ને તમે હું અભિક માંગો છો. શ્રીમંત માણસ થઈને ભીખ માંગે એ કેટલું બેહુદું છે. પોતાને સંપત્તિનું ભાન ન હોય તો એમ થાય, એટલે પાગલ પ્રાંત પણ આવી ગયું હોય તો ભીખ પણ માંગે. અમારે એક સંબંધી હતા, બહુ ઉદાર વૃત્તિ વાળા હતા, પણ પછી પાછળથી કઈ અમુક ટેન્શનમાં આવ્યા. ટેન્શનમાં આવ્યા પછી જ્ઞાન પણ સવાર થઈ ગયું મગજ ઉપર. આખો દિવસ ગમે એને પૈસા દે એના બદલે એ ગમે એની પાસે જઈને પૈસા માગવા માંડે. જે દુકાને પાન ખાવા જતા એ પાન દુકાન વાળાને એમ કહે કે 5 રૂપિયા આપને, મને એક 2 રૂપિયા આપને, છેવટે 1 રૂપિયો તો આપે એમ કહે. પછી એને ખીચામાં હોય 50 રૂપિયા, એને ખબર ન હોય ગમે. કોઈક સંબંધી આમ મળે તો કે 2 રૂપિયા આપશો મને, 10 રૂપિયા આપશો એક મને એમ કહે. એ નાનપણ વર્ષ એ પોતે કેવો છે એ ખબર નથી, કે મારા ઘરમાં પૈસા છે, મારા છોકરાઓ હજારો રાખો કમાય છે, બધું ભૂલી ગયા. પૈસા વાળો માણસ 5-10 રૂપિયાની ભીખ માંગે એ કેવું લાગે? એમ જેના ઉપયોગમાં આનંદ સુખ છે એવો ઉપયોગ થઈ શકે છે. એ સુખ માટે ઉપયોગ બહાર દોડાવે એ કેવું લાગે? જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી ઠીક છે, પણ જયારે જ્ઞાની પુરુષ એમ કહે કે જો ભાઈ તારું અનંત સુખ તારા ઉપયોગમાં છે, પછી એને પોતાના સુખની શોધ ત્યાં કરવાની રહી, અને વિશ્વાસથી એટલું તો આવી જવું જોઈએ કે હવે મારે દુઃખી થવાની જરૂર નથી. મારું સુખ મારામાં બતાવે છે, ભલે મને પ્રાપ્ત નથી, પણ જો મને કહેનારના વચન ઉપર વિશ્વાસ હોય તો મારે દુઃખી થવાની જરૂર નથી. કેમ કે દુઃખ બહારથી નથી આવવાનું, દુઃખ અને સુખ બહારથી નથી આવતું. જેમ બહારથી સુખ નથી આવતું એમ દુઃખ પણ બહારથી નથી આવતું. અને ઉપયોગ તો હું સદા ધારણ કરું છું, પણ એ ઉપયોગ લાવવાની ચીજ નથી. સદા એ ઉપયોગ ધારી છું હું. પણ હું ઉપયોગને ભૂલી અનુપયોગમાં અનાદિથી રસ થઈ મારા જ્ઞાનોપયોગને ભૂલી, અનુપયોગ એટલે આગને જળમાં અનાદિથી રત થઈ, રત એટલે રુચિ વાળો થઈ, સુખ સ્થાનક ચેતના ઉપયોગ એને હું ભૂલ્યો છું. તેથી સુખ ક્યાંથી થાય? સુખનું સ્થાન એવું જે ચૈતન્ય ઉપયોગ એને જ હું ભૂલ્યો છું, તો પછી સુખ ક્યાંથી થાય કે ન થાય? હવે જ્ઞાન દશા થઈ એમ કે છે મને કે હવે મેં ઉપયોગ પ્રકાશને સાક્ષાત યોગ્ય સ્થાન રૂપ કર્યો, એટલે મારા ઉપયોગને મારા સ્વરૂપમાં હું લઈ ગયો. પહેલા હું રાગને મારા ઉપયોગમાં લઈ આવતો, સમયસારમાં એવો એક શ્લોક છે કે રાગાદીને ઉપયોગ ભૂમિમાં ન લઈ જવા, મને રાખ્યો, મને ક્રોધ થયો, મને પાપ આવ્યો, તને તો જ્ઞાન નું જ્ઞેય થયું છે, એટલે એને ખેંચીને ન લઈ આવતો. રાગ ને રાગ માં રાખ, ઉપયોગ ને ઉપયોગ માં રાખ. તો એ ઉપયોગ ને મેં ક્યાં શું કર્યું, મેં કે સાક્ષાત યોગ્ય સ્થાન રૂપ કર્યું. યોગ્ય સ્થાન મારું સ્વરૂપ હતું, મારા મારું સ્વરૂપ એ જ મારા ઉપયોગ ને રહેવાનું, સ્થિર થવાનું, ટકવાનું યોગ્ય સ્થાન છે. અને ઉપયોગ ને મેં ત્યાં સાક્ષાત યોગ્ય સ્થાન રૂપ કર્યો છે. સાથે કે હું મનુષ્ય એ માન્યતા આ જળરૂપ મનુષ્ય શરીરમાં તો ન થાય. હવે મને એવી માન્યતા નહીં થાય કે આ શરીર ધારી તે હું, આ મનુષ્ય શરીર ધારી એવો મનુષ્ય એમ નહીં, હું આત્મા. શરીર બાજુમાં છે, એક પાડું છે, એથી વધારે નથી. હું મનુષ્ય છું એવી માન્યતા મારા ઉપયોગથી થઈ, જ્યારે એ ઊંધા ઉપયોગથી થઈ, તો એવી માન્યતા કરનારો મારો ઉપયોગ અશુદ્ધ સ્વાંગ સજીને બેઠો છે. હું માણસ એમ જ્યારે ઉપયોગમાં આવ્યો તો કે અશુદ્ધ સ્વાંગ સજીને બેઠો છે. મૂળમાં ઉપયોગ સામાન્ય એવો નથી. એને વેશ પહેર્યો કે હું માણસ. જેવી રીતે એક સરસ દ્રષ્ટાંત આપે છે, કોઈ નટ, નટ એટલે એક્ટર, બળદનો સ્વાંગ ધરી લાવ્યો છે, એને બળદ બનાવ્યો, મોરું પહેરાવીને બરાબર, અને પછી એમને જે રીતે બળદ યોગજી એક્શન કરે એવી રીતે એને કરવાની પ્રેક્ટિસ કરાવે. પરમા પોતાને ભૂલ્યો, અમે પોતે બળદિયા તરીકે જ વર્તવા લાગ્યો અને ભૂલી ગયો હું માણસ છું. ત્યારે પૂછે છે કે હું પાછો માણસ ક્યારે થઈશ, બળદિયા થતા તો થતો હું થઈ ગયો, હવે હું માણસ ક્યારે થઈશ. મગજમાં અસર બીજી થઈ ગઈ. કહેવાનો મતલબ શું છે, જમણને ગાંઠપણમાં અસર બીજી થઈ ગઈ, આ મને અસર બીજી થઈ ગઈ. કોઈ જૂઠું જ પૂછે છે. બીજા માણસો જે નોર્મલ પોઝિશનમાં છે એ તો સમજે છે કે તો માણસ જ છે, એ ક્યાં બળદિયો થયો, પણ વેશ પહેરીને એના મગજમાં એવું આવી ગયું કે હું બળદિયો થઈ ગયો, એટલે પૂછે છે કે હવે હું માણસ ક્યારે થઈશ, મારે તો માણસ થવું છે. એમ આત્મા મનુષ્યપણે પોતાને માન્યા પછી સ્વાધ્યાયમાં બેસીને એમ પૂછે કે હું હવે આત્મા ક્યારે થઈશ. તો આત્મા મટી ગયો છું એમ કે છે. હું માણસ છું તો તું આત્મા મટી ગયો છું તો કે ના ના, હું દેહધારી તો છું ને, પણ ભાઈ દેહધારી તું છો પણ આત્મા છો કે દેહધારી છો. આત્મા પણ રાખીને દેહધારી પણ છે, દેહ તો સંયોગ છે, પણ મનુષ્ય દેહ જે હું મનુષ્ય થયો, હવે પૂછે છે કે હું આત્મા ક્યારે થઈશ. એ જૂઠું જ પૂછે છે, પોતે તો મનુષ્ય જ છે, ભૂલથી એવું એને થાય છે, ભૂલી ગયો છે, ભ્રમણાથી એવું એને થઈ ગયું કે હું બળદ થઈ ગયો છું. તેવી રીતે ચિદાનંદ પોતે ભૂલ્યો છે. આ દ્રષ્ટાંત લીધું, તેવી રીતે ચિદાનંદ પોતે ભૂલ્યો છે, પોતાને જાણ્યો છે. હું આ ફલાણો ફલાણો માણસ, ફલાણો ફલાણો કુટુંબ ભાળો, આ બધી ભ્રમણા છે, બિલકુલ નથી. પહેલી વહેલી આ વાત મળે ત્યારે આત્મા વિચાર તો થઈ જવો જોઈએ, હું આત્મા તો છું, જીવ તો હું છું. કેમ એ તો ચોખ્ખું બોલાય છે, કોઈ મરી જાય ત્યારે જીવ નીકળી ગયો એમ કે શું છે, આત્મા ત્યાંથી બીજે ચાલ્યો ગયો એમ જ કહેવાય છે ને. અને શરીર નકામું ગણીને પછી એને છેલ્લી સૃષ્ટિ એને જે છેલ્લા ક્રિયા કરવાની હોય તે કરી નાખે બાળવા માટે. કેમ કે જીવ હતો ત્યાં સુધી જે કઈ હતું એ હતું, પછી તો કઈ નથી, એને ચાલવું પડે છે બરાબર. ત્યારે હું જીવ છું, હું આત્મા છું એમ કે છે આ જ્ઞાની પુરુષ. અને એ એમ પણ કે છે કે તું ભૂલ્યો તું, તું તને શરીર ધારી શરીર વાળો ફલાણો ફલાણો મનુષ્ય એમ માને છું, તું ભૂલ્યો. એક વખત તો અંતરમાં વિચાર કરી લેવો જોઈએ, હું ભૂલ્યો લાગુ છું, આત્મા છું હું તો, હું આત્મા છું અને હું આ કેમ માનું છું. ડીપ ઇન્વેસ્ટિગેશન ચાલ્યો જવું જોઈએ. કેનાર જ્ઞાની પુરુષ છે, વાત બરાબર કહે છે, શરીર તે આત્મા નથી. કેમ કે એ તો સ્પષ્ટપણે આત્મા ગયો એટલે શરીરની કોઈ વેલ્યુ રહેતી નથી. તો હું આત્મા છું, હું આત્મા છું એમ કેમ નથી લેતો, હું શરીર વાળ ફલાણો ફલાણો છું એમ કે રહું છું. આત્મા હોવા છતાં આવી ભૂલ કેમ મેં કરી છે, કરી તો કરી હાલો, પણ હવે જયારે ખબર પડી ત્યારે કેમ કરવાનું રહે છે, પછી તો એ ભૂલ સુધારવી જોઈએ કે નહીં. તેવી રીતે ચિદાનંદ પોતાને ભૂલ્યો છે કે હું આત્મા છું, પરમા પોતાને શરીરમાં શરીર રૂપે પોતાને જાણ્યો છે, હવે પોતે પોતાની ભૂલ મટાડી સદા ઉપયોગ ધારી આનંદ રૂપ પોતે સ્વયમેવ જ બન્યો બનેલો છે, બનાવવાનો યત્ન નથી, બન્યો બનેલો જ છે. આત્મા તો આત્મા જ છે, આત્માને કઈ નવો બનાવવો છે કે નહીં, તો પછી આ ઉપદેશ શાના માટે, જો આત્મા આત્મા જ છે તો ઉપદેશ શાના માટે, કે ઉપદેશ શાના માટે, કે આત્મા આત્મા નથી માનતો એના માટે, તો એના માટે શું કરવું. એને એક બહુ માર્મિક વચનામૃત આમાં એમનું છે કે તેથી નિજને નિહાળવાનું જ કાર્ય છે. શું છે કામ, શું કરવાનું છે, તું તને જો, તું ઉપયોગધારી છો કે નહીં, જો તું તને, જો તું તું ઉપયોગધારી છો તો ઉપયોગ સ્વરૂપે છો, તું જ્ઞાન સ્વરૂપે છો. શરીર પૂતગળો તો બાજુમાં પાડોશી છે, બાકી ખરેખર તું જ્ઞાન સ્વરૂપે છો, એનો નાશ થતા તારો નાશ નથી થવાનો. શરીરનું વજન વધે ત્યારે આત્માનું વજન વધતું નથી, શરીર નબળું પડે ત્યારે આત્મા નબળો પડતો નથી. શરીર માંદું પડે ત્યારે આત્મા માંદો પડતો નથી. આત્મા આત્મા રહે છે, તું જો, જોઈને નક્કી કર. કાર્ય તો નિજને નિહાળવાનું છે, બસ આથી વધારે કામ નથી. કેટલું કામ કરવાનું છે, તું તારે આત્મા નવો બનાવવાનો નથી, તારો આત્મા અનાત્મશી થઈ ગયો છે માટે મનુષ્યમાંથી તારે એને પાછો આત્મા બનાવવાનો છે એવું નથી. જેમ તમે રોટલી વણે પણ પાછી એનું આમ આમ કરી નાખ્યું એટલે વણું થઈ ગયું તો ફરી રોટલી કરવી પડે એવું નથી. તું તો આત્મા જ રહ્યો છો, નજર બદલી નાખ, તું જે નજરે તને મનુષ્ય જોવે છો, નજર પલટાવીને ફેરવીને તું આત્મા છો એમ જો. આટલું જ કામ કરવાનું છે, આથી વધારે કામ નથી. જો
જોવાની કોઈ ખાસ વિધિ?
બસ દ્રષ્ટિકોણ અપનાવો. અત્યારે તમે એક દ્રષ્ટિકોણ ધારણ કરેલો છે, હું માણસ છું, અને એ પ્રેજ્યુડાઇસમાં તમે માણસ તરીકેનું બધું વર્તન કરો છો. પાંડરા તરીકેનું નથી કરતા, બરાબર, પશુ તરીકેનું નથી કરતા, માણસ તરીકેનું કરો છો. કેમ કે તમે એક દ્રષ્ટિકોણ અપનાવ્યો છો કે હું માણસ છું. હવે જ્ઞાની પુરુષ એમ કહે છે કે તું આ વાત, એક વાત અનાદિથી ભૂલ્યો છો. જેવા જેવા શરીર તને સંયોગમાં એવો તું તને પોતાને માનીને તે રૂપે તું વર્તવા લાગ્યો. હવે અમે તને કહીએ છીએ કે આ તારી ભૂલ થઈ છે, તું એક ચિદાનંદ સ્વરૂપે આત્મા છો, સદા ઉપયોગ ધારણ કરીને તું પરિણમન કરી રહ્યો છો. તું તને જો કે તું એમ છો કે નહીં, આટલું જ કામ છે. કાર્ય તો નિજને નિહાળવાનું છે, બસ આટલા શબ્દો મૂક્યા છે. તેથી નિજને નિહાળવાનું જ, એટલે એટલું જ કાર્ય, એટલે કરવા યોગ્ય છે. આથી વધારે કઈ નથી. અરૂપીને પકડવાની દ્રષ્ટિ જ્ઞાન જ છે, જ્ઞાન થી જ પકડાય છે. આત્મા જ્ઞાન સિવાય પકડાય નહીં. પકડનાર પણ જ્ઞાન અને પકડાનાર પણ જ્ઞાન. સદાય ઉપયોગવાન છે આત્મા. કેવું જ્ઞાન? એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન, એકલું જ્ઞાન, ભિન્ન જ્ઞાન, એનાથી આત્મા પકડાય છે. આંખમાં નહીં આવે, આંખથી નહીં પકડાય, કાનથી નહીં પકડાય, બરાબર, સ્પર્શથી નહીં પકડાય, સૂંઘવાથી નહીં પકડાય, ચાખવાથી નહીં પકડાય. પાંચ ઇન્દ્રિયોનો વિષય નથી. પાંચ ઇન્દ્રિયોનો વિષય પૂતગળ છે, પરમાણુ છે. મનથી પકડાય, મનની પહોંચ નથી. જ્ઞાન થી પકડાશે, એમનો પ્રશ્ન છે કે ધ્યાનથી પકડાશે. હું કહું છું કે જ્ઞાન થી પકડાશે. અને એમાં પણ આત્મા છે એની જે હયાતી છે, વિદ્યમાનતા છે, એ વેદનથી પકડાય છે. જ્ઞાન વેદનથી. એટલે એમ કહીએ કે તું નિજમાં નિજને જો, નિજમાં પરને ન જો. અસ્તિ નાસ્તિ બે. બહુ સારા સારા દ્રષ્ટાંતો લીધા છે આ એક વિધિને સ્પષ્ટ કરવા માટે, અનુભવની વિધિને પકડાવવા માટે દીપચંદજીએ બહુ સારા સારા દ્રષ્ટાંતો લીધા છે. તો મળી જાય તમને તો અત્યારે આપણે લઈએ એને. કલાકાર તો મોર નાચતો હોય, અરીસામાં એનું પ્રતિબિંબ પડતું હોય, અને મોરનું નૃત્ય જોનારને બહુ ગમતું હોય અરીસામાં, તો હું અરીસાને જોઉં છું એ ભૂલી જાય છે. મોરનો નાચ જોવા વાળો, કેમ કે એના રંગબેરંગી પીછા હોય છે, અને કળા કરેલો મોર ભાગ્ય જોવા મળે, અને એમાં એ કળા કરે ત્યારે ઘણી વાર નાચ નૃત્ય કરતો હોય છે. હવે એનું પ્રતિબિંબ અરીસામાં પડતું હોય, મોટો અરીસ હોય અને એમાં મોર નાચતો હોય અને એ જોવા મજા આવે, ત્યારે અરીસો અરીસાને જોઉં છું એ ભૂલી જાય છે. ભૂલી જાય છે કે નહીં? હા, એવું આપણું થયું છે. જે જ્ઞેયોમાં સારાપણું લાગ્યું, એવો જે દર્શન મોહ ઉત્પન્ન થયો, ત્યારે હું જ્ઞાન છું એમ જીવ ભૂલી જાય છે. એને ઓલી ચીજ જ જોવું ગમે છે. હું જ્ઞાન છું એ ભૂલી જાય છે. પણ અરીસામાં મોર 100% નથી. હા, એકલો અરીસો છે. એ અરીસાને પથ્થરો મારો તમે તો અરીસો ફૂટી જાય. મોર ને કઈ થાય? કઈ થાય? કેમ કે મોર હતો ને ત્યાં, તો મોર હતો જ ને. એટલું પકડાય અંદર અરીસા, ખાલી અરીસાની ઉપલી સપાટીમાં જ આટલું પ્રતિબિંબ છે, એના દળમાં નથી પ્રતિબિંબ, એના દળમાં પ્રતિબિંબ નથી. અરીસાના વેપારી હોય ને, એ અરીસો ખરીદવા જાય ત્યારે અરીસાને કેવી રીતે ખરીદે, કાચને કેવી રીતે જોવે, કે આ ક્વોલિટી સારી છે કેવી રીતે જોતા હશે બોલો. એ અરીસાને જોવે ને ત્યારે અરીસાના પ્રતિબિંબને ભૂલી જાય ત્યારે જોવે. એનું દળ માપે, અને દળમાં કેટલી ચોખ્ખો છે એ માપે. એ અરીસાની ઉપલી સપાટી ઉપર જ્યાં પ્રતિબિંબ પડે છે, પ્રતિબિંબને તો ન જુએ, ઉપલી સપાટીને તો ન જુએ, પણ એનું દળનું માપ કાઢે એવી રીતે એ કાચને જોવે છે. એમ અહીંયા એમ કહે છે કે તું પ્રતિબિંબને ભૂલી જા, તારા જ્ઞાનમાં જે ફોટા પડે છે ને એને ભૂલતો, એ ઉપલી સપાટીને ભૂલી જાઓ, જ્ઞાન દળ પકડ. એ ચૈતન્ય દળ તારો આત્મા છે, જ્ઞાન દળ તારો આત્મા છે. એટલા ઊંડાણમાં જવું જોઈએ. બા તો પરખમાં જાય છે ઊંડાણમાં, શું પણ જેમ અરીસો ખરીદવાનો ખરીદનારનો દ્રષ્ટિકોણ કાચને જોવાનો છે, કાચની પરીક્ષા કરવાનો છે, એમ અહીંયા આત્મામાં આત્માને જોવાનો દ્રષ્ટિકોણ તો તમારે અપનાવવો પડે, તો જ આત્મા જોવાય. નહીંતર આત્મામાં આત્મા ન જોવાય. તે માત્ર જ્ઞાન દ્વારા, એનો બીજો કોઈ રસ્તો નથી, કોઈ ઉપાય નથી, બીજી કોઈ રીત વિધિ નથી. જ્ઞાન દ્વારા જ જ્ઞાન છે, હું ક્યાં છું, શરીરમાં છું, રાગમાં છું કે જ્ઞાનમાં છું, ત્રણે વિદ્યમાન છે. શરીર પણ હયાત છે, અનેક પ્રકારના રાગાદી ભાવો થાય છે એ પણ હયાત છે, અને જ્ઞાન પણ હયાત છે. તું તને તારામાં જો, અથવા એથી આગળ વધીને એમ કે છે કે તું જ્ઞાન થી જ્ઞાનમાં તને તું તારું સ્વરૂપ જો, બીજે જુઓ તારું તારા પોતાપણું જુઓ છે તો તારી ભૂલ છે ને દુઃખી થવાનું કારણ છે. એનાથી તો તું દુઃખી થશો. હવે તું તને તારા જ્ઞાનમાં જો, જ્ઞાન વેદન થી તને તારી હૈયાતી પકડાશે. એને શાસ્ત્ર ભાષામાં અસ્તિત્વ ગ્રહણ કહ્યું છે, સ્વરૂપ અસ્તિત્વ ગ્રહણ. એનું બીજું નામ ભાવ ભાષણ છે. જાણનાર છે તે હું છું એમ જાણનાર માં હું પણ માલુમ પડવું જોઈએ. જાણનાર તે હું છું એવો વિકલ્પ તેમ નહીં. ભૂલ ક્યાં થાય છે કે હું નાયક છું, હું જાણનાર છું એમ સમજાય છે, પછી કેટલાક જીવો એ વિકલ્પે ચડી જાય છે. એમ નહીં થવું જોઈએ. વિકલ્પ થી ભિન્ન એકલું માત્ર જ્ઞાન જે છે એ માત્ર જ્ઞાન ના આધારે હું જાણનાર છું એમ આવવું જોઈએ. વિકલ્પ ના આધારે નહીં. જે કઈ કામ કરવાની ટેકનિક છે એ આ જગ્યાએ છે. એટલે આપણે જે મુમુક્ષુનો આરોહણ ક્રમ લીધો છે એમાં એક અવલોકનનું સ્ટેજ મહત્વપૂર્ણ લીધું છે કે જો જીવ મોક્ષાર્થી થઈને, શું શરત કરી, મોક્ષાર્થી થઈને મારે મુક્ત પામવું છે ને, મારે સંસારમાં હવે જન્મ મરણ કરીને પરિભ્રમણ કરવું નથી, એવા નિર્ધારપૂર્વક જો એનું અંતર અવલોકન ચાલુ થાય, સતત અવલોકન રહે, તો એ જ્ઞાનમાં પોતાને પોતાનું સામાન્ય સ્વરૂપ વેદનથી ગ્રહણ કરી શકે, ભાવ વાસન સુધી આવી શકે. નહીંતર અવલોકન થતું નથી. કરવું હોય તો તે નિજમાં નિજનું અવલોકન કરવું એ થતું નથી. કેમ કે પર પદાર્થના પ્રતિબિંબો સતત ચાલુ છે. છેવટે તમે આંખ બંધ કરો તો તમારા વિકલ્પના મનના વિકલ્પના પ્રતિબિંબો પણ જ્ઞાનમાં ચાલુ છે. અને તમે એને જોવો છો, તમારા જ્ઞાનને ભૂલીને જ્ઞેયને જોવો છો. એવી દશા થઈ ગઈ છે, સહજ એવી દશા વર્તે છે, એવી દશા સહજ થઈ ગઈ છે. હવે ફેરફાર કરવાનો છે. તો કે જ્ઞાનમાં તું તને પોતાને જો, જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી જ્ઞાનમાં આખો જ કરતો. તારું સ્વરૂપ અંધારામાં ખોવાનું નથી. તારું સ્વરૂપ એ તારી વસ્તુ છે, એ અંધારામાં ખોવાની નથી. જ્ઞાનના પ્રકાશમાં એ મોજૂદ છે. ને તું અંધારામાં, રાગના અંધારામાં ગોતી છે નહીં. બહાર તો ક્યાંય ગોતવાનો સવાલ રહેતો નથી કે પરમાત્મા ક્યાં રહેતા હશે. પછી મને કોઈ કહ્યું કે પરમાત્મા ક્યાં રહેતા હશે ને હું કરતા હશે, હે, તો કે તારો પરમાત્મા તારા જ્ઞાનમાં બિરાજે છે. અને જ્ઞાન કરે છે સિવાય કઈ કરતો નથી. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, અંધારું નથી, જ્ઞાનમાં અંધારું નથી. લાઈટ ઓફ થાય ને ત્યારે અંધારું થાય, પણ જ્ઞાનમાં અંધારું ન થાય. જ્ઞાન શું કે હું અંધારાને જોઉં છું. હમણાં લાઈટ ઓફ થઈ હતી કઈ બે ચાર મિનિટ માટે, અંધારામાં કઈ દેખાય નહીં, પણ જ્ઞાન જોવાનું બંધ ન કરી શકે. જ્ઞાન શું કે છે, બધું અંધારું દેખાય છે. એટલે જ્ઞાન ને જોવાનું બંધ થતું નથી, જ્ઞાન નો પ્રકાશ બંધ થતો નથી. એવો પ્રકાશ સ્વરૂપ જ્ઞાનમય આત્મા છે, એને પ્રકાશમાં ગોતવાનો છે, અંધારામાં ગોતવાનો નથી. એટલી સુગમતા છે, એટલી સગવડ છે કે અંધારામાં ગોતવાનો નથી. અંધારામાં ચીજ ન જડે, બનવા જોગ છે. અંધારો તો શું કરો, ન ચીજ જડી. પણ અજવાળામાં ઘણી વાર એવું થાય છે, કોઈ એવી ચીજ હોય પડી હોય, જેને જોયું હોય એને ખબર છે આ ચીજ અહીંયા પડી છે. ઘરમાં પૂછું કે ભાઈ આ ચીજ જોઈ છે ક્યાં છે, તો કોલા પણ છે ત્યાં, તો મારી આવતી ત્યાં તો નથી, તો પણ હમણાં તો મેં જોઈ છે. તો કે હું પણ હમણાં જોઈને આવ્યો નથી ત્યાં, પણ હાલ હું હારે આવું. આ પડી કે અમે ત્યાં જોયું હતું, પણ મારી નજરમાં કેમ ન ચીજ આવી, બને છે કે નથી બનતું. હા પેલો ફડાક દે ને કે મેં અહીંયા જોઈ હતી, જો આ પડી. હા બરાબર છે, મેં અહીંયા જોયું હતું, પણ મને ન દેખાણી, બને છે કે નથી બનતું. લક્ષ નથી. શું છે, જોયું તું પણ જોવામાં લક્ષ નતો. લક્ષ થવાને તે કયા શાસ્ત્ર સુખદાયી, લક્ષ પૂર્વક જો, લક્ષ ને ધારણ કરીને જો, જ્ઞાનમાં તું છો. એટલે ઉપયોગ ને ચૈતન્ય અનુવિધાય પરિણામ કીધો છે. હમણાં અમે આ લોકો આવ્યા ત્યારે નિયમસાર માં એ વાત ચલાવી હતી થોડી. ચૈતન્ય અનુવિધાય પરિણામ ઉપયોગ એ બીજા શાસ્ત્રમાં અનુવિધાય શબ્દ છે. નિયમસારમાં ચૈતન્ય અનુવર્તી પરિણામ ઉપયોગ, અનુવર્તી શબ્દ અનુસરીને વર્તનારો. તારો ઉપયોગ તારા ચૈતન્ય સ્વરૂપને અનુસરીને વર્તે છે. તને ખબર નહીં હોવાથી તું એમ લેશ કે પરને અનુસરીને હું વર્તું છું. આ કેવી ભૂલ ભૂલામણી છે. રમત તો ઉપયોગમાં છે બધી, ઉલટી સુટતી, પણ ભૂલ ભૂલામણી કેવી થાય છે. તું જો અંદર હજી અવલોકન કર, બારીકાઈથી અવલોકન કર, સતત અવલોકન કર. વસ્તુ ત્યાં છે, તને મળ્યા વગર નહીં રહે. ગેરેન્ટેડ વાત છે કે તને મળ્યા વગર નહીં રહે. જ્ઞાન ને જ્ઞેય વિકલ્પ અથવા રાગ કઈ પણ હોય છે, કા બીજી વસ્તુ રાગ નો વિષય હોય છે, વિકલ્પ નો વિષય હોય છે.
રાગ નો વિષય
ના, એટલે અહીંયા વિકલ્પ જ જ્ઞેય થઈ જાય છે, એ ભૂલ થાય છે. એટલે એકલું જ્ઞાન પકડવાનું છે, માત્ર જ્ઞાન. જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત. લક્ષ લક્ષણની ચર્ચામાં સમયસારના પરિશિષ્ટમાં અમૃતચંદ્ર આચાર્ય આ વાત કરી છે કે માત્ર જ્ઞાન, એકલું જ્ઞાનમાં જે સ્વસંવેદન છે એ સ્વસંવેદન હોવાને લીધે આ સ્વરૂપની પ્રાપ્તિ છે, લક્ષ્યની પ્રાપ્તિ છે ત્યાં. કેમ ત્યાંથી પ્રાપ્ત થાય છે, શું કરવા પ્રાપ્ત થાય છે? તો કે માત્ર જ્ઞાન છે, એકનું જ્ઞાન છે, એમાં વિધન છે જ્ઞાનનો, અને વેદનથી હયાતી, આખી આત્માની હયાતી પકડાઈ જાય છે. આત્મા કેવો છે હયાત સ્વરૂપે, પ્રત્યક્ષ સ્વરૂપે, સાક્ષાત્કાર સ્વરૂપે કેવો છે એ પકડાય છે. ઓળખાણ એવી ચીજ છે. એટલા માટે જેને આત્માની ઓળખાણ હોય એ આત્માના વિષયમાં ક્યાંય ભૂલતો નથી, માનસિક શાંતિમાં ભૂલતો નથી, મંદરાગમાં ભૂલતો નથી, એ આત્માને ઓળખી લે છે. અંદરમાં કાર્ય કરવાનું છે, નિહાળવાનું.
જ્ઞાન વેદના વિધિના સમયે વિકલ્પો આવે તો એ વિકલ્પોને દૂર કરવાનો પ્રયત્ન
કરો. વિકલ્પનો દુર્લક્ષ કરો, દૂર નહીં કરી શકો. દૂર કરવામાં શું તમારી પાસે સાધન છે? દુર્લક્ષ કરો, વિકલ્પનું લક્ષ છોડી દો, અને જ્ઞાન માત્ર છું એમ જ્ઞાન ઉપર લક્ષ લઈ જાઓ. કેમ કે જ્ઞાન ચૈતન્યને અનુસરીને થઈ રહ્યું છે, એ ચૈતન્ય અનુવર્તિ પરિણામ છે, ચૈતન્ય અનુવિધાય પરિણામ છે. વિધાય શબ્દ એટલા માટે લઈએ છે, વિધિપૂર્વક થાય તેને વિધાયી કહેવાય. હવે પછી ત્યાં થોડું વધારે સ્પષ્ટ એમ લીધું આપણે ચર્ચામાં. યા એટલે જવું, યાયી એટલે જનાર, યા ટુગો, યા મૂળ ધાતુ છે સંસ્કૃત શબ્દનો. આપણે એના ઉપરથી બધા શબ્દો બન્યા છે, મૂળ ધાતુ ઉપરથી શબ્દો બને. યાયી યાત્રા, યાત્રા શબ્દમાં મૂળ શબ્દ યા છે. અનુયાયી એટલે જનાર, અનુસરીને જનાર, તે અનુયાયી. શું કે અમે કેવા છે કે જૈન ધર્મના અનુયાયી છીએ, એટલે ધર્મ જૈન ધર્મને અનુસરીને જનારા, તે જૈન ધર્મના અનુયાયી. એમ અહીંયા એમ કે છે કે ચૈતન્ય વિધા, વિધા ચૈતન્ય વિધાયી. તો ચૈતન્યને તું પોઝિટિવલી જો, વિધિ મીન્સ શું? નેગેટિવ નહીં, વિધિ નિષેધ, નિષેધ નેગેટિવ છે. ચૈતન્યને પોઝિટિવલી તું જો તો એને અનુસરીને જનારો જે પરિણામ છે એ ઉપયોગ છે. ઉપયોગ શું છે? ચૈતન્યને અનુસરીને ચાલનારો જનારો પરિણામ તે. તો ચૈતન્ય સામાન્યને જો, એમાં જ્ઞાન સામાન્યને
કરવાની વૃત્તિ છે કે આપોઆપ વૃત્તિ? અનુસરીને આપોઆપ જે તો આપ જ જવું ના,
આપોઆપ જાય જ છે. ઉપયોગ જ ચૈતન્ય અનુવિધાયી છે. તારું લક્ષ્ય નથી એના ઉપર કે આ ચૈતન્ય અનુવિધાયી છે, એવું લક્ષ્ય નથી તને. એટલે તને કહેવામાં આવે છે કે તારો ઉપયોગ ચૈતન્ય અનુવિધાયી છે, પરને અનુસરીને ચાલનારો નથી. અને તું જો એમ કાર્ય તો નિને નિહાળવાનું છે. આ એક ટુકડા ઉપર જ્યાં સુધી નિજમાં નિજને ન નિહાળે ત્યાંથી બહાર ન નીકળવું જોઈએ. શું અમારા સ્ટાઇલથી અનુભવ પ્રકાશ વાંચ્યું છે? શું એક ટુકડાઓ મળે એટલે કલાકો નીકળી જાય પ્રેક્ટિકલ સાઈડમાં જવા માટે. સીધી શરૂ કર્યું દીધી, પહેલી વખત વાંચ્યું દીધી, પછી તો રસ લઈએ છીએ એનો. શું પણ આવો ટુકડો આવે એટલે નિજમાં નિજને નિહાળવાનું જ આખું બસ મારે કરવાનું છે. આમાં તો શું કરવાનું છે? આમાં તો બીજું કઈ લાંબી થોડી કોઈ લાંબી વાત નથી, કોઈ આટી ઘૂંટી નથી, કોઈ ઉથલ પાથલ કરવાની નથી. હું મારા જ્ઞાન ઉપયોગમાં મને જોઉં એટલું જ મારે કામ કરવાનું છે. અને તો બેડો પાર થઈ જતો હોય તો કોઈ મોટી કેવડી મોટી ઉપલબ્ધિ ગણવી જોઈએ એને, કેટલી મોટી ગણવી જોઈએ
ઉપલબ્ધ.
એમાં શું છે એટલા માટે એક પ્રી કન્ડિશન, સબ્જેક્ટ ટુ કન્ડિશન વાત લીધી. મોક્ષાર્થી થઈને નહીં તો અવલોકન નહીં ચાલે તારો. હારે જે રીતે અવલોકન કરવું છે નહીં ચાલે, વિકલ્પ ને વિકલ્પમાં ચડી જઈશ. આપણે પણ ચર્ચા છે કે નિલેશ મેને બધી તારે કે ભાઈ તમે વિકલ્પ કરો છો કે અવલોકન કરો છો એ ચેક કરો. જરા ડીપલી ચર્ચા કરી ત્યારે તરત એમને ખ્યાલ આવ્યો. આ બધી ચર્ચાઓ અમારે ત્યાં સ્વાધ્યાયમાં ચાલે છે. દરેક પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય, પછી પ્રયત્નો કેવી રીતે કરે છે એની પણ ચર્ચા ચાલતી હોય. ત્યારે હું આમ અવલોકન કરું છું, હું આમ અવલોકન કરું છું, હું આમ અવલોકન. હું તો નિવૃત્તિ લઈને એટલા માટે ત્યાં આવ્યા છે મુંબઈ છોડીને. વિકલ્પ નથી ચડતા નહીં જુઓ. વિકલ્પ ચાલે છે કે અવલોકન ચાલે છે પાકું કરો. તો કે જરાક અવલોકન ચાલે છે પછી વિકલ્પે ચડી જવાય છે. ચર્ચા કરીને સ્પષ્ટ કર્યું ત્યારે એમને પોતાને ખ્યાલ પકડાનો. પણ પહેલાનું તો એમને એમને તો એમ જ ચાલતું હતું, મારું અવલોકન ચાલે છે. અવલોકન ચાલે તો એનું રિઝલ્ટ આવ્યા વગર ન રહે. આ બધા પ્રયોગ છે ને, જે પ્રયોગ મુમુક્ષુતા આરોહણ ક્રમમાં લીધા છે એ બધા રામબાણ ઈલાજ છે, અનુભવ સિદ્ધ છે. એમને એમ કોઈ તુક્કા મારેલા નથી. એટલે એ એનું રિઝલ્ટ આવે જ, ડેફિનેટ આવે, ગેરેન્ટેડ આવે. બીજું કરે છે એ પ્રયોગ નથી ચાલતો, એ વિકલ્પ ચડે છે, ન આવે આવ્યા વગર રે નહીં. આપણે એવી વસ્તુ સુધી ચોક્કસ છે. એ પ્રકારની પ્રેક્ટિસ, એ પ્રકારની લાઈન અજાણી છે. અને આમાં સત્સંગ લાગે છે. કેમ ચાલે છે, કેમ ચાલે છે, મારું આમ ચાલે છે, મારું આમ ચાલે છે. અમારે જે હમણાં થોડા 10-15 મિનિટ પહેલાં એ જ વાત ચાલે છે. આમ ચાલે છે, આમ ચાલે છે, આમ ચાલે છે, કેમ ચાલે છે એ ચર્ચા કરતા હતા. કેમ ચાલવું જોઈએ ને કેમ ચાલે છે. શું ઉદય આવે છે, ગુસ્સો થાય છે ત્યારે કેમ ચાલે છે, ઉદયમાં કેમ ચાલે છે, ઉદય ન હોય અને આ બાજુના ચિંતવન ચાલતું હોય ત્યારે કેમ ચાલે છે. બધા પડખાથી સ્પષ્ટ થવું જોઈએ. થવું જ જોઈએ, બરાબર થવું જોઈએ. આ એટલે આ એક ટુકડો એવો છે કે કામ તો આટલું જ છે. જ્યારે એમ આપણને ખબર પડે કે આથી વધારે કામ જ નથી મારે કરવાનું, ત્યારે મોક્ષાર્થી થઈને નિજને નિહાળવા પાછળ લાગી જવું જોઈએ. અને જ્યાં સુધી એ પોતાને નિહાળે નહીં પોતામાં, ત્યાં સુધી પીછો છોડવાનો. જો એક ધારું કામ કરો અને કામ ન થાય એવું બનવાનું નથી, પછી બીજા કામે લાગી જાવ તો વાત જુદી છે. બાકી તમે એક ધારે કામ, એક ધારું કામ કરો, બહુ જ ઓછા સમયમાં ઘણું કામ થાય એવી આ પરિસ્થિતિ છે. બહુ જ ઓછા સમયમાં. એટલે મને વિચારો ચિંતા આપણે અનુભવ પ્રકાશ આવતો લીધો ને, હું તો સાથે જાઉં છે. ગ્રંથો ક્યાં ક્યાં લેવા છે એમ વાત ચાલી ગયા અઠવાડિયામાં. એટલે મેં કીધું ભાઈ સમય સારો લીધો, કૃપાળુદેવનો ગ્રંથ લીધો. શું મેં આમ પછી આ વાત લીધી કે અનુભવ પ્રકાશ પણ લેજો. અનુભવ પ્રકાશ તો અમે ઈડરમાં એક બે વખત લીધું છે. અનુભવ પ્રકાશ ઉપર તો બહુ જ અનુભવનો વિષય ચાલે. શું પછી વિચાર આવ્યો કે તમે આ બધી ઉત્તર ચાલે છે, અનુભવ પ્રકાશ વાંચ્યું છે કે નહીં? તો કે નથી વાંચ્યું, આ તો એકલો અનુભવ નો ગ્રંથ છે. તો આની એવડી વાત જ કરતા નથી, તો એકલા અનુભવ કેમ થાય એની જ વાતો ચાલે છે. અને એના દૃષ્ટાંતો એમણે લીધા છે, જે દૃષ્ટાંતો લીધા છે એના ઉપર દૃષ્ટાંતો પ્રેક્ટિકલ સાઈડના જ લીધા છે. એટલે અનુભવ થવા માટે બહુ જ સારો ગ્રંથ છે. અનુભવનો વિષય એવો અનુભવ પદ્ધતિએ લીધો છે કે જો એ પદ્ધતિએ તમે વાંચતા વાંચતા જો કામે લાગી જાઓ તો કામ થઈ જાય એવું છે. ભૂલ થઈ જાય તો ગાડી બીજે પાટે ચડી જાય. એ તો સત્સંગ જોઈએ છે, ભૂલમાં ન આવીએ એના માટે સત્સંગ જોઈએ. સત્સંગ વગર એક ભ્રમણા માંથી નીકળવા જતા બીજ ભ્રમણા માં આ વિષય તો નિવૃત્તિ ક્ષેત્રમાં જઈએ અને ખાસ રશિયા માણસો સાંભળવામાં હોય ત્યારે જ લઈએ છીએ, આમ નથી લેતા, જનરલ ઓછું લઈએ છીએ. ત્યારે શું છે, વિદેશ જતા દસ દસ બાર માણસો હારે હોય અને ટાઈમમાં તો બે ટાઈમ જમવા ઘંટ વાગે ત્યારે જમવા સિવાય બીજું કોઈને કામ ત્યાં હોય નહીં. શું ત્યાં સગવડ છે કે બીજું કોઈ કામ મૂકશું ને માથે ન હરીએ, કામવાળા કપડાં ધોઈ દે, બધું કરી દે, કોઈ કામ જ નહીં, સાફસૂફી બધા કામવાળા કરી દે. હું મૂકશું પોતાનું કામ કરવા માટે 24 કલાક ફ્રી, બિલકુલ કોઈ કનેક્શન નહીં ને. પહાડમાં પહાડ ઉપર ને પહાડની વચ્ચે બધી ફરતી પહાડી છે, બહુ મજાનું સ્થળ છે. આ બધો 30 વર્ષ પહેલા હું લાલુભાઈના પિતાશ્રી 3 જણા ગયા હતા, કોઈને કીધા વગર, મિત્ર બધા હારે થઈ જાય. એટલે હું ભાવનગરથી નીકળ્યો, એ રાજકોટથી નીકળ્યા અને અમદાવાદના બસ સ્ટેન્ડ ઉપર ભેગા થયા અને એ કોમન બસમાં અમે પછી સાથે ઈડર ગયા. અમદાવાદમાં કોઈને કીધું નહીં, અમારે અમદાવાદમાં બધા પરિચિત, ગામે ગામ બધા પરિચિત તો હોય, એટલે કોઈને કહીએ તો બધા હારે થઈ જાય. એ વખતે ત્યાં રસોડું નહોતું ચાલતું, એટલે જે ટ્રસ્ટ છે ભોગીભાઈ કર્યું, ભોગીભાઈના મોટા દીકરા અને એના વાઇફ રમણભાઈ અને વસુબેન એને કાગળ લખી નાખ્યો હતો કે તમે અગાઉથી ત્યાં પહોંચી જજો, અમારે ત્યાં પર રહેવું છે. રસોડું ત્યાં ચાલુ નહોતું, એ અમને રસોઈ બનાવીને વસુબેન જમાડતા હતા. પણ પહાડ એવો, હું ચડતા ચડતા વાગરું કે લાલુભાઈ આ આ જગ્યા તો જો ચડતા ચડતા ધ્યાન જામે એવી તો જગ્યા છે, એવી સરસ જગ્યા છે. બે ત્રણ દિવસ પર યાદ આવે, એમ તો સત્સંગ ને ધ્યાન ને બધું ત્યાં કરેલું છે, વિરાગ ને બધું. બહુ મજાની જગ્યા છે. પોતાનું કામ તો પોતાને નિહાળવા પૂરતું છે, આથી વધારે કોઈ કામ નથી. નિજ શ્રદ્ધા આવતા એટલે વિશ્વાસ આવતા, નિજ અવલોકન થાય. આ શ્રદ્ધા ક્યાંથી થાય તે હવે કહેવામાં આવે છે, એમ કરીને પછી વાતને ઉપાડે છે, ફેરવી ફેરવીને એક જ વાતને ઉપાડે છે, ફેરવી ફેરવીને રાખીએ.